તારીખ 11-10-1997, ડાયરીના બોલ નંબર 244, 253, 273 અને 297 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 118.
કોઈના સંબંધથી, ધાર્મિક સંબંધથી લાભ લેવાનું સ્વપ્ન પણ ઈચ્છનીય નથી, તે દર્શન મૂળના આવરણનું કારણ છે. ખ્યાલ કરી લેવો જોઈએ. એટલે શું છે, પછી સંબંધ રાખવાનો વાત પૂરી થઈ જશે. મારે કોઈની અપેક્ષા નથી પછી. શું મુમુક્ષુના પુરુષાર્થ અને પૃષ્ઠભૂમિ બેકગ્રાઉન્ડ, મુમુક્ષુ કેમ પુરુષાર્થમાં જોડાય છે એનું શું કારણ? થોડા કાળનો એક ભાવ પ્રારબ્ધ અનુસાર ગાળી લેવો, તેમાં દીનતા કરવી ઉચિત નથી. એ પ્રારબ્ધ એ પ્રમાણે ભાવી લેવો. કાળ કેટલો, ભાવનો કાળ કેટલો, એ અડગ નિશ્ચય રાખવા યોગ્ય છે. એટલે શું થશે, ભવિષ્યની ચિંતા વહી જશે. ભવિષ્યનું શું આપણે આપણા કરજ ભરવાની જ વાત છે ને, બીજું શું છે? પુરુષાર્થ જ ઉપડે ને, જે પુરુષની ચિંતા છે એને લઈને પોતાનો વર્તમાન પુરુષાર્થ ન ઉપડે. વર્તમાનમાં પુરુષાર્થ કરવાનો જે શક્તિ ને સમય છે એને ભવિષ્યની ચિંતામાં ખર્ચી, અત્યારે પુરુષાર્થમાં ખર્ચવાની જગ્યા નહીં રહી. અન્યથા પુરુષાર્થ ઉપડે જ નહીં. સર્વ પ્રસંગોમાં સહજ ભાવે વર્તમાનનો અભ્યાસ રહે તો નિવૃત્તિ રહે. બધા પ્રસંગોમાં સહજ ભાવે વર્તમાનનો અભ્યાસ રહે તો નિવૃત્તિ રહે. સહજ ભાવે એટલે શું? આમ પરું તેમ પરું એમ જે આવે ત્યાં પછી ઉપાધિ આવે ને, જોડાવું પડે માણસને. સહજ ભાવે જે ચાલતું ચાલવા દો. અંદરની નિવૃત્તિ રહીએ ને, ઉપયોગની નિવૃત્તિ રહીએ. અસહજપણે કરવા જાય તો ઉપયોગને રોકાઈ જાય ને, એમ ચાલવા દે જે ચાલતું એ પ્રમાણે. અંદર ઉપયોગ ની તો નિવૃત્તિ રહે. પછી જે સ્ટેજમાં હોય એ સ્ટેજમાં કામ તો સ્ટેજ અનુસાર થશે. નહીતર પ્રવૃત્તિ અથવા ઉપાધિ વારવી પડે. સહજ ભાવે જો ચાલતું એ પ્રમાણે ચાલવા ન દો તો ઉપાધિ વારવી પડે. સામાન્ય રીતે શું થાય છે કે જે કઈ ઉદયમાં ફેરફાર કરવાની બુદ્ધિ રહ્યા કરે છે, આમ કરીએ આમાં, આમ કરીએ આમાં, આમ વધારે જે ઘરમાં બધે પોતે રહેતા હોય એમાં પોતાના વિકલ્પ પ્રમાણે પોતાની ઈચ્છા પ્રમાણે થાય. બીજી રીતે થાય તો ન ગમે ન ફાવે તો એ ઉપાધિ વાળવી પડે. બહુ બધું એમ થવું જોઈએ, આના કરતા આ બેટર લાગે છે પછી તમને ઠીક લાગે એમ કરો. એના માટે હું કહું બરાબર છે, બેટર છે, એમ જ કરવું જોઈએ. એ ઉપાધી કરવાનું કામ છે, એ ઉપાધી મારી વાત છે. હા, અધિકાર પણ આવી જ જવાનું પછી, એમાં સત્તા ને ઉપાધિ સાથે જ રહે છે. એક સિક્કા ની બે બાજુ, જેને સત્તા રાખવી હોય એને ઉપાધિ કરવી જ પડે. એ પ્રમાણે બધા પ્રસંગમાં વર્તે તો એને આખા ભાવમાં અવદાસ પણ જે છે એ કેળવતા કેળવતા ભાવ ઉદાસી પણ પ્રાપ્ત થાય. એટલે જ્ઞાની છે એ ભાવ ઉદાસી છે. દીપચંદજી એ શબ્દ વાપર્યો છે અનુભવ પ્રકાશમાં. જ્ઞાની ભાવ ઉદાસી છે. ભાવ ઉદાસી નો અર્થ કે ઉદય પ્રસંગો છે એ ભાવની ના પેટામાં આવતા બધા પ્રસંગો છે. એ બધાનો ટોટલ તે આખો ભાવ છે. આખા ભાવ પ્રત્યે જે ઉદાસ હોય એને પછી વચ્ચે તો સહજ ઉદાસીનતા રહી ગઈ. કેમ કે તો ભાવ ઉદાસ ભાવ છે એ બધા પ્રસંગોનો ટોટલ છે. ઓલી તો પેટા રકમ છે બધી. ઉદાસીનતા કેળવી તો ભાવ ઉદાસી થયો તો પછી તો કોઈ ઉદયમાં એને ઉદાસી બધા ઉદયમાં ઉદાસીનતા જ રહેશે. આખા ભાવ પ્રત્યે ઉદાસીન છું પછી એક નાની મોટી વાતમાં હું માથું મારવાનું. ઉદાસ 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 છે. આમાં 335 માં પુત્ર છે, 24મું વર્ષે. ઉદાસીનતા વર્તે છે, ઉદાસીનતા વર્તે છે, 4 વખત લખ્યું છે એક પત્રમાં. મથાળું પણ ઉદાસીનતાનું માન છે. પત્ર નાનો છે તો 3 વખત વચમાં ઉદાસીનતા ઉદાસીનતા રહેશે. ઉદાસ પરિણામ આત્માને ભીજા કરે છે. નિરુપાય તો એનો ઉપાય કાળ છે. કોઈ કામ નિરુપાય હોય તો એ કાળ પાકશે ત્યારે થશે. એમ છોડી દેવું, ઉદાસ થઈ જવું. પછી પ્રશ્ન પૂછ્યો છે કે લખવામાં ચિત્ત જેવું જોઈએ તેવું રહેતું નથી અને તે વળી અલ્પકાળ રહે છે એટલે ધારેલું લખી શકાતું નથી. આત્માને ઉદાસ પરિણામ અત્યંત ભેજા કરે છે. નીચે પત્ર પૂરો કરતા પહેલા લખ્યું છે ઉદાસ પરિણામ આત્માને ભીજા કરે છે. ચિત્તની સ્થિતિમાં જો વિશેષપણે લખાશે તો લખીશ. બે વખત લખ્યું છે, મથાળું થઈને 3 વખત છે. ઉદાસીનતા પરિણામ કરે છે.
પછી
પરેશાન ચાલી રહ્યો છે. નાની મોટી વાતમાં મૂળ શું માણસો પકડ કર્યા કરતા હોય. આમ તો શું છે, સત્સંગ સ્વાધ્યાયમાં જે કઈ સમજવા મળે પોતાને લાયક, એ સ્વાધ્યાય સત્સંગના કાળ પછી કામે લાગવું જોઈએ. બાકીનો જે સમય હાથમાં રહીએ એમાં કામે લાગી જવું જોઈએ, એમ થવું જોઈએ. તો પોતાને કામ કરવાની લગ્ની છે, નહીતર તો જો એવી રીતે ન થાય તો બધી જોડાઈ જવાનો, બીજું થવાનું કામે નહીં લાગે તો ઉદયમાં જોડાઈ જવાનું, સેજે સેજે એવું થઈ જશે. એ તો બધાને થાય છે, સત્સંગ સ્વાધ્યાયનો લાભ. સ્વાધ્યાય રૂટીન ન થાય એના માટે. અને બીજું શું છે કે તો એ સત્સંગ સ્વાધ્યાય પોતાનું કામ કરવા માટે કરે છે. મોટી શું તમે સત્સંગ કરો છો એની પાછળનું મોટિવ શું છે, કે તમારે એ કામ કરવું છે. એટલે એ સત્સંગ પછી એ કામે તમે લાગો છો, નહીં તો સત્સંગ રૂટીન થઈ જશે, બાહ્ય ક્રિયા થઈ જશે. હા, કામે લાગશો એટલે બીજો ઉદાસીનતા છે જ આવશે. આટલી જ વાત છે. બધી વાતનો સાર અહીં આવી જાય છે, અથવા આશય પકડી લેવાય, બીજી ગડબડ નહીં થાય. ભૂગના શેષ કાળ ને એટલે ભૂગવાઈ ગયા તો પતી ગઈ વાત. શું બાકી રહ્યો જે સમય એને પૂર્વકર્મ અનુસાર વિધિ લઈને એટલે ભોગવી લઈને તે માટે ભાવિની ચિંતાવશ નવા માથા કર્મ ન બાંધવા એવો મોક્ષ જીવનો અભિપ્રાય હોય છે અને નિર્ણય પણ હોય છે, અભિપ્રાય અનુસાર નિશ્ચય પણ હોય છે. હવે પછી મારે શું કરવું છે, મારે આત્મકલ્યાણ કરવું છે. તો આત્મકલ્યાણ કરવું છે કે પછી બધા કામ કરવા છે એ કરવું છે, સંસારના કાર્યો, સંસારના કાર્યો કરવા માટે જીવવું છે કે આત્મકલ્યાણ માટે જીવવું છે. તો અભિપ્રાયમાં એમ આવ્યું કે આત્મકલ્યાણ માટે જીવવું છે. તો આત્મકલ્યાણ કરવું છે એવો નિર્ણય કર્યો તો પછી તો પુરુષાર્થ દિશામાં ચાલશે. પુરુષાર્થ હંમેશા નિર્ણયની દિશામાં ચાલે છે. તમે નિર્ણય કરો એટલે ઇનિશિયેટિવ એના ઉભા થાય, નિર્ણય અનુસાર કામ કરવાના. એટલે નિર્ણય હોવો જોઈએ, અભિપ્રાય પહેલા હોવો જોઈએ અને નિર્ણય પણ થવો જોઈએ. તો કે પછી સંસારના કામોનું હું, તો કે પૂરો કર્મ અનુસાર જે આવે ભોગવી લેવું, આમ કરવું તેમ કરવું એ વાત નહીં રાખવી, પૂર્વ કર્મ અનુસાર ભોગવી લેવું. ચિંતા મુક્ત એ નિર્ણય કર્યો એટલે ચિંતા મુક્ત પુરુષ ની ચિંતા નહીં થાય. અજ્ઞાન પાકવું પડે તો બી થાય. હા, આ નિર્ણય થી આ અભિપ્રાય થી અજ્ઞાન પાકવું પડે. અને એક દિવસ એવો આવે કે ભવિષ્ય ની ચિંતા પછી થાય જ નહીં. જ્ઞાન દશા ને, જ્ઞાન દશા નું ઉપલક્ષણ છે કે જ્ઞાની ને એક ક્ષણ પછી ની ચિંતા નથી. એટલે ભવિષ્યનું પ્લાનિંગમાં એ રોકાતા જ નથી, કેમ કે તો પૂર્વ કર્મ અનુસાર છે. પ્લાનિંગ ક્યાં કોઈનું કામ આવે છે? પ્લાનિંગ કામ આવતું હોય તો બધા એ પ્રમાણે જ બધું થાય, પણ એવું તો બનતું નથી. કઈ એ તો પ્રત્યક્ષ વાત છે. અજ્ઞાની નું ઉપલક્ષણ એ છે, ભવિષ્યની ચિંતા થયા વિના ને રહીએ નહીં. ભવિષ્ય ની ચિંતા કરતો હોય તો સમજી લેવું કે જ્ઞાન દશા નથી. જ્ઞાન પાકું પડે ને અજ્ઞાન જાય એટલે ભવિષ્ય ની ચિંતા પછી થાય જ નહીં. ગુરુદેવ હતા તો ઘણા મુમુક્ષુ શું કરે, આપણે બધી વ્યવસ્થા ગોઠવી લઈએ ભવિષ્યને, પછી નિવૃત્તિ લઈને ફોન ઘર બેસી જાઓ. નિવૃત્તિ લઈને ફોન ઘર બેસે તો પણ એનું ભલું થાય નહીં. કેમ કે આધાર બુદ્ધિ તો ખોટી છે તે. મેં બધી વ્યવસ્થા મારી રાખી છે, હવે મને વાંધો નથી, એ આધારે સંગઠ બેઠો છો. આધાર બુદ્ધિ તો આત્માની આધાર બુદ્ધિ આવે તે બી કામ થવાનું છે. કઠણ પડે એવી વાત છે તો પછી એમને બેસી જવું એ તને કોઈ કહેતું નથી, પણ આવી રીતે તો નહીં જ. સહજ વ્યવસ્થા હોય તો આના આધારે મારે રહેવું નથી. આધાર બુદ્ધિ મારું કામ નહીં થાય ને સ્પષ્ટ સમજણ રાખીને એવું ને એ પ્રકારની પરિસ્થિતિ ન હોય તો ચાલુ પરિસ્થિતિમાં પુરુષાર્થ કરતા કરતા આગળ વધવું. દરેક પરિસ્થિતિમાં પોતાનું કામ ચાલુ રાખવું, પોતાનું કામ ચાલુ
રાખવું.
એના આધારે મારે કરવું નથી એ વાત પહેલેથી સમજણ માં આવવી જોઈએ. એના બધા એનો આધાર લઈને બે એટલે કોઈ બી કામ થાય નહીં.
નિવૃત્તિમાં જેટલી અનુકૂળતા વ્યવસ્થા બેસાડી હોય પોતે એની હોપ ઋણે વ્યક્ત હોય કાયમ.
આત્માનું અવલંબન આવે ને એ રીતે આવે. આત્માનું અવલંબન આવવાનો અવસર જ ન આવે એવું થાય. માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ પ્રતિકૂળતા કઈ પ્રતિકૂળતા જ નથી, કઈ જ નથી. કૃપા નમસ્કાર કર્યો ને એ વચ્ચે. હિંમત જ ન આવે મોટા ભાગના મોક્ષો ને, હિંમત જ ન ચાલે. મૂળ જીવનો વિશ્વાસ પુણ્યનો નથી, આત્માનો ક્યાંથી આવશે? પોતાના પુણ્ય વિશ્વાસ નો હોય એને આત્માનો વિશ્વાસ તો આવે ક્યાંથી? હા એમ કે તમારે વ્યવસ્થા કરવાની હોય તો કોઈની સાથે વ્યવસ્થા કરે ગઈ એમ.
હા
થોડો ટાઈમ પૂરો, કાયમ ઉદય તો એક સરખો રહેતો નથી. તેથી ભરણ પોષણ માત્ર મળે તો તેમાં પણ સંતોષ પામે છે આત્માથી, કાંઈ નહીં. આપણે બીજા વધારાનું કામ છે, વધારાનું કામ શું છે? અત્યારે તો એવો જમાનો છે માણસ થોડો પરિશ્રમ કરે તો પેટ પૂરતો તો મળી જ રહીએ. કારણ કે વિશેષનું કાંઈ પ્રયોજન નથી, વધારે નામ થયું કંઈ પ્રયોજન નથી. તેથી મુમુક્ષુ જીવ મુખ્યપણે આત્મહિતનો જ વિચાર અને ઉદ્યમ કરે. છોડો ઉદ્યમ ત્યાં લાગવાનો હતો, એના બદલે હવે એને આત્મહિતનો ઉદ્યમ કરવાનો અવકાશ થઈ ગયો. દેહ અને દેહ સંબંધી કુટુંબ તેની મહત્તા માટે પરિગ્રહ અને પ્રવૃત્તિ વધારવાનું સ્મરણ પણ થવા ન દે. એના માટે એની મહત્તા વધે, આપણા કુટુંબને મોટા વધે માટે આપણે થોડો પરિગ્રહ એટલો વધારે રાખવો અને એના માટે જરૂર પડે તો પ્રવૃત્તિ કરવી એ વધારવી, એનું સ્મરણ પણ ન થવા દે. કેમ કે એક નિર્ણય કરી નાખો ને તો બસ હવે મારે મારું કરવું છે, બધી બધી વાત બાદ થઈ જવાની. એક આત્મકલ્યાણની ભાવનામાં કેટલાય પરિણામ તો ઉભા જ નહીં થવા. મોટો ફાયદો તો એ છે, કેટલાક પરિણામ તો ઉત્પન્ન જ નહીં થવાના. ચાલુ છે નહી તો આત્મહિત નો અવસર જ ન રહે તેવો આ કાળ છે. આમાં શિથિલતા કર્તવ્ય નથી, ધરતા રાખવી દ્રઢપણે, આવા મક્કમતાથી ભાગી રહેવું. ભાવના હોય તીવ્ર તો વાંધો ન આવે, ભાવનાની ખામી એ બધી ખામી છે. આપણે ચર્ચા થાય છે એમાં જે પરિણામની ચર્ચા થાય છે એમાં એ વસ્તુ દેખાય હવે કે અમુક જાતના પરિણામો થાય છે કે એમ, એ ભાવનાની ખામી છે. બે બોલ લગભગ સર મળતા છે સેમ ટોપિક. દેહ અને દેહ સંબંધી જે કુટુંબ તેની મહત્તા માટે અથવા પરિગ્રહ માટે પ્રવૃત્તિ વધારવાનું સ્મરણ પણ ન થવા દેવું જોઈએ. કે ભાઈ આપણે થોડી પ્રવૃત્તિ વધારે કરશું તો વધારે પૈસા મળશે, તો ભવિષ્યમાં વાંધો નહીં આવે, અથવા તો અત્યારે થોડોક આપણે સરખી રીતે રહીએ તો આપણે કંઈક આબરૂ કીર્તિ બરાબર છાપ બરાબર રહી શું પ્રતિષ્ઠા વગેરે. અનંત કાળે મનુષ્ય ભોગ મળ્યો શેના માટે? સંસારના કાર્યો કરવા માટે કે આત્મકલ્યાણ કરવા માટે? સંસારના કાર્યો પ્રારબ્ધ પ્રમાણે થવા દેતો થઈ જાય ઉદાસ. સહેજે સહેજે નિરસ પરિણામે ઉદાસીન તમે પામે આ કન્ડિશન ઉદય છે એટલું બંધન તો છે. પોતાને રસ કેટલો છે એ મુખ્ય વાત છે. મોટા ભાગે જે ઉદય છે એમાં ફેરફાર કરીને વધારે સારું કેમ કરવું? બસ આખે આખું ત્યાં જીવડો ખાય છે, વર્તમાનને ખોવે છે. વર્તમાન જે પુરુષાર્થ કરવો છે એ ખોવે છે. અને એ જે ફેરફાર કરવાની વૃત્તિ કે ભવિષ્યની ચિંતા એ પછી નિરર્થક છે, એ સાર્થક નથી થતી. વર્તમાનમાં કાંઈ થવાનું છે એ કામ કરવાનું ગયું હાથમાંથી. દરેક વર્તમાનમાં ગયું, દરેક વર્તમાનમાં ગયું 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 તો ભાઈ ગયું આટલા વખત તો કેમ કામ થતું નથી? પણ તો બધું દરેક ટાઈમ તો વર્તમાનમાં કામ કરવાનું છે એ કેવી રીતે ગયેલું હોય તો જો તપાસ તો કરો શું કર્યું. જેટલું પ્રી પ્લાનિંગ કરો એટલું વર્તમાન ખોવો તમે. પછી પ્રી પ્લાનિંગ કરવાની જ ટેવ પડે તમને. એમ નથી કે એક વખત પ્લાન કર્યો એ પ્રમાણે બધું હેલા જાણશો તમે. દરેક વખતે પ્લાનિંગ જ કર્યા કરો છો. ફેરફાર થાય એટલે નવું પ્લાનિંગ, ફેરફાર થાય એટલે નવું પ્લાનિંગ, ફેરફાર થાય એટલે નવું. તમે પ્લાનિંગ કરવાનું વર્ષો
છોડે
તો એમ જ થવાનું છે. પાછું ન છોડે એટલે કઈ બીજી રીતે થઈ જાય છે એવું તો છે. ત્યાં કરતા બુદ્ધિ તીવ્ર થવાની, તીવ્ર થઈ જવાની છે ને એને નક્કી થઈ જશે કે આવું પ્લાનિંગ કર્યા જ કરવા. એટલે મિથ્યા આગ્રહ ઉભો થશે, મિથ્યા પૂર્વગ્રહ પણ ઉભો થઈ જશે. રહે નહી, મેં કર્યું તો થયું, મારા પ્લાનિંગ પ્રમાણે થયું. આવી રીતે પહેલેથી આમ કરવું જ જોઈએ, પહેલેથી આમ કરવું જ જોઈએ. આગળ થી જવાનો પાક્કો. પરિણામ બગડશે, કરતા બુદ્ધિ તીવ્ર થઈ છે એટલે પરિણામ બગડશે. દરકાર છે આત્મકલ્યાણ ની, દરકાર ની જગ્યાએ પરના કાર્ય ની દરકાર આવી ગઈ એમ થયું.
આપડે જો પ્લાનિંગ નથી કરતા એટલે જવા પડે, હવે પ્લાનિંગ બાજુ કરો તો
પછી એની વાય લાગી જવાના. માત્ર મોક્ષ વિલાશ પૂરું છૂટ થઈ ગયું છે. વર્તમાનમાં એમ થવા જતા, એમ કરવા જતા જે કઈ આડું આવે એને પૂરે કરીને પુરસા થાય કરવાનું. જો પૂરું શુદ્ધ નું ધ્યેય ન બાંધે એના પ્રમાણમાં પુરુષાર્થ નો ઉપડે. પુરુષાર્થ કોના પ્રમાણમાં ઉપાડવો? ધ્યેયના પ્રમાણમાં ઉપડે એમ. બસો ત્રેપન થી તેમાં નિજ હિતની જાગૃતિ સહજ વર્તે. સ્વલક્ષ નો મોટો ફાયદો એ પોતાના આત્મકલ્યાણ ની દરકાર એ સંબંધીની જાગૃતિ ઊભી થઈ જાય. સ્વલક્ષ હોય એને પરલક્ષમાં એ પોતાના હિતને ચૂકે. સ્વલક્ષ એટલે સ્વરૂપલક્ષ અથવા આત્મલક્ષ. આવું આત્મલક્ષ જ્ઞાન ચક્ર ની ધરી બને, એટલે જ્ઞાન ના પરિણામ ની ધરી બને તો જ્ઞાન ક્યાંય ફસાય નહી અથવા અયથાર્થતા પામે નહી. ચાવી છે અયથાર્થતા ક્યાંય ન થાય, જ્ઞાન ક્યાંય ફસાઈ જાય નહી, વિપર્યાસ ન થાય. એક સ્વલક્ષ હોય તો સ્વલક્ષ જ્ઞાન ચક્ર ની ધરી એટલે જ્ઞાન ના પરિણમન ની ધરી. ચક્ર એટલે પરિણમન. શું જે જ્ઞાન પરિણમી રહ્યું છે એનું કેન્દ્ર સ્થાન શું, સેન્ટ્રલાઇઝેશન ક્યાં કરવાનું?
પરિભ્રમણ કરતો હતો, મારે કોઈની સાથે કોઈ સંબંધ નથી, એ રીતનું પોતાનું જે ભાન એવું એનું સ્વલક્ષ છે.
પ્રથમ ભૂમિકામાં સિસ્ટમેટિકલી વાત એમ છે, પ્રથમ ભૂમિકામાં આત્મકલ્યાણનું લક્ષ્ય છે, પૂર્ણતાનું લક્ષ્ય છે. બીજી ભૂમિકામાં સત્પુરુષનું લક્ષ્ય છે, ત્રીજી ભૂમિકામાં આત્માનું લક્ષ્ય છે. આમ છે, વ્યવસ્થિત વાત એટલી છે. જ્યાં સુધી સ્વલક્ષ થતું નથી ત્યાં સુધી જ્ઞાનની પ્રવૃત્તિ પર લક્ષ્ય જ હોય છે. અનેક દોષ એમાં પછી મૂળ દોષ મિથ્યાત્વ અને અજ્ઞાન, એને તો નિર્મૂળ કરવા અસમર્થ છે. પરોક્ષની જે પ્રવૃત્તિ છે, જે અનેક દોષ અને મૂળ દોષો તેને નિર્મૂળ કરવા અસમર્થ છે. પરલક્ષ વાળાને પોતાના દોષ જ દેખાય નહીં. નિર્મૂળ કરે કેવી રીતે, પરીક્ષણ કરે કેવી રીતે? આપણે ત્યાં દોષ નિવેદનનું કે દોષ એકબીજાના એની પાછળ આશય શું છે, દોષની ચર્ચા પાછળ આશય શું છે? આશય છે કે મારે નિર્દોષ થવું છે, અથવા પરલક્ષ મટાડવું છે ને સ્વલક્ષ આ વાત વિચારવી છે. સ્વલક્ષ કેળવવું છે, એમાંથી પરલક્ષ નદીનું મટાડવું છે અને સ્વલક્ષ કેળવવું છે, એ આશય છે. પરંતુ પરલક્ષ તીવ્ર થવાનું બનતા દોષ ઉત્પાદક થાય છે અને પરલક્ષ જ્ઞાન હોય યથાર્થ જ્ઞાન છે, બે છે. એની અંદર એક તો જ્ઞાને હોય યથાર્થ છે, ભલે યથાર્થ જેવું જાણે તો હોય તે, અને તે ઘણા દોષોને ઉત્પન્ન કરશે. પહેલો જ અહમ ભાવ થશે જ્ઞાનનો, હું સમજુ છું એવા દાયવા વગર રહેશે નહીં. એટલે જ્ઞાની પુરુષને ઓળખવા દેશે પહેલે પગથિયે જ ખામી ઉભી થવાની. એટલે પરલક્ષ જ્ઞાન અયથાર્થ જ્ઞાન છે, એ જ્ઞાનને ઉપાસવું ન જોઈએ, એવા જ્ઞાનની ઉપાસના ન થવી જોઈએ. પુસ્તકો વાંચે છે, ગ્રંથો વાંચે છે, પરલક્ષ એનું વાંચેલું કઈ કામમાં ન આવે. સ્વલક્ષ તો પોતાની કાળજી આવે છે, દરકાર ઉભી થાય, જાગૃતિ આવે, મોટી વાત છે. બસો ને 73 થી રસ લેવાનો નિષેધ એના ઉપર, નિરસ થવું, ઉદાસીન થવું એના ઉપરનો વિચાર છે. સંયોગની અનુકૂળતામાં, અનુકૂળતાનો સંયોગની અનુકૂળતામાં જે અનુકૂળતા જે અભ્યાસ, તે પાંચ ઇન્દ્રિયના મનોરમ્ય વિષયનો અને પાંચ ઇન્દ્રિયોના મનોરમ્ય વિષયનો પ્રતિકૂળતામાં ખેદનો, પ્રશસ્ત પ્રસંગમાં રાગાદીનો, ક્રોધાદી ઉદયભાવમાં દ્વેષનો, અવલોકન, વિવેક, શુદ્ધિનો લાભ, શાંતિ આદિની ચર્ચા વિચારના કાળે પર્યાયનો આ સર્વ પ્રકારના પર્યાય રસ નિષિદ્ધ છે. એકમાત્ર પરમ સ્વભાવ જ રસનો વિષય હોવો ઘટે, જે સ્વરૂપ દ્રષ્ટિ અને સ્વરૂપલક્ષ અને સ્વરૂપલક્ષને વશ જ સહજ જ ઉત્પન્ન હોય છે. શું વાત છે મૂળ મુદ્દાની વાત? રસ લેવાનો નિષેધ એટલે પર્યાયમાં રસ લેવાનો નિષેધ, એમ વાત લઈ જઈ છે. સર્વને એક તબક્કે ગુલાટ ખાવાની હોય છે. શરૂઆતમાં આત્મકલ્યાણ પણ પર્યાય લક્ષ્ય, પૂર્ણતાના લક્ષ્યમાં પૂર્ણ પર્યાયની વાત છે, અવલોકનમાં પણ પર્યાયનો વિષય છે, પછી આગળ ભૂખતા એક ગુલાટ ખાવાની છે. પર્યાય માત્રથી નિરસ થઈને સ્વરૂપનો સ્વરૂપમાંનો રસ લેવો, સ્વરૂપ પ્રત્યે જવું, સ્વરૂપની મુખ્યતા કરવી, એ પ્રકારનું ઉપદેશભૂત બધો પર્યાય ને અનુલક્ષીને છે. એને ગૌણ કરી નાખવો, ઉપદેશભૂત ને ગૌણ કરવાનો પ્રસંગ છે. એમાં આમાં છે મુક્ષુત આરોહણ ક્રમમાં એક ગુલા ખાવાની વાત છે. સ્વરૂપ નિર્ણય કર્યા વિના સ્વરૂપ નિર્ણય નો થાય. અત્યાર સુધી પર્યાય ની મુખ્યતા વાળો ઉપદેશ હતો, પણ પહેલેથી લક્ષ્યમાં એવું હોવું જોઈએ કે આને પણ ગુના થઈ જવાની છે. આમાંથી પણ કિંમત લક્ષ્મણ પહેલેથી રહેવી જોઈએ, પછી કામ તો એના ભૂમિકા આવે ત્યારે થાય. હા, વાત લક્ષ્મણ પર પહેલા વાગવી જોઈએ, ત્યાં ગુનાટ ખાઈ જવાની છે. નહીંતર પર્યાય બુદ્ધિ ને પર્યાય ની પકડ થઈ જાય, એટલો દ્રવ દ્રષ્ટિથી દૂર જાય. માર્ગ થોડો હાંકડો છે ને અટપટો છે, એટલે તો બધાને જલ્દી બેસતો નથી. ઉદ્દેશ બુદ્ધમાં આવ્યા એ પર્યાય બુદ્ધિ દ્રઢ કરી દેવાના. ઉપદેશ બુદ્ધ મૂકી દીધો અને સિદ્ધાંત બુદ્ધ ની પકડમાં આવ્યા, તો પણ સિદ્ધાંત બુદ્ધ શું કરવા, ઉપદેશ ને મક્કમ કરવા, ઉપદેશ માં સ્થિર થવા માટે, એવી વાત છે. જરા એ જરા ફરી લઈશું. 200
Sarasu Sarasu Sarasu.